એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે આજના આપણા જ્ઞાન સત્રમાં.
નમસ્કાર.
આજે આપણે એક એવા પુસ્તક પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જેણે ખરેખર ભારતના ઇતિહાસની આપણી સમજને એમ કહી શકાય કે હલાવી દીધી છે. પુસ્તક છે વિલિયમ ડેલ રિમ્પલ કૃત એનાર્કી, ઇસ્ટ ઇન્ડિયા કંપનીનો કોર્પોરેટ વિજય. હવે નામ જ કહે છે આ કોઈ સીધો સાધો ઇતિહાસ નથી.
બિલકુલ નહીં. અને આ પુસ્તક ખબર છે આજે પણ એટલું જ પ્રસ્તુત છે, કારણ કે એ આપણને બતાવે છે કે ભારત પર જે અંગ્રેજોનો કબજો થયો એ શરૂઆતમાં કોઈ સરકારી યોજના નહોતી.
હા,
પણ એ તો એક ખાનગી કંપની હતી, ઇસ્ટ ઇન્ડિયા કંપની, જેણે પોતાના નફા માટે અને હા ઘણીવાર હિંસાથી આ આખો વ્યાપારી કબજો જમાવ્યો.
આ સમજ મને લાગે છે આજના કોર્પોરેટ જગતને સમજવા માટે પણ જરૂરી છે. એ જ તો નવાઈની વાત છે કે એક કંપની, એક કોર્પોરેશન આખા ઉપખંડ પર કબજો કરી શકે. પણ એના પર વધુ વાત કરીએ એ પહેલા લેખક વિશે થોડું જાણીએ. વિલિયમ ડેલ રિમ્પલ કોણ છે આ વ્યક્તિ?
જુઓ, વિલિયમ ડેલ રિમ્પલ સ્કોટલેન્ડના છે, પણ એમનું કામ અને જીવન, એમનો મોટો હિસ્સો ભારત સાથે જોડાયેલો છે. તેઓ જાણીતા ઇતિહાસકાર અને લેખક છે.
એમણે ઘણો સમય ભારતમાં વિતાવ્યો છે, નહીં દિલ્હીમાં?
હા, વર્ષો સુધી. અને એ જ એમની ખાસિયત છે, તેઓ ફક્ત બહારથી પશ્ચિમી દૃષ્ટિથી નથી જોતા. એમણે ભારતમાં રહીને અહીંના ઇતિહાસને, ખાસ કરીને મુઘલ યુગને, ખૂબ ઊંડાણથી સમજવાનો પ્રયત્ન કર્યો છે.
એટલે એમનો અભિગમ વધુ સમતોલ ગણી શકાય?
બિલકુલ. અને સૌથી અગત્યનું, એમની કુશળતા જુઓ. એ ફારસી અને ઉર્દુ જાણે છે, એટલે એ સમયના મૂળ દસ્તાવેજો જે ઘણા પશ્ચિમી ઇતિહાસકારો જોઈ નથી શકતા એ વાંચી શકે છે, સમજી શકે છે. એમના પહેલાના પુસ્તકો જેમ કે વ્હાઇટ મુઘલ્સ કે ધ લાસ્ટ મુઘલ, એ પણ આ જ ઊંડા સંશોધનનું પરિણામ છે. એટલે એમનું ચિત્રણ વધુ જીવંત અને કહી શકાય કે વધુ વાસ્તવિક હોય છે.
આ તો બહુ જ મહત્વની વાત છે, કારણ કે ઘણીવાર ઇતિહાસ કાં તો આ તરફનો હોય કાં તો પેલી તરફનો. બંને બાજુના સ્રોતોનો ઉપયોગ કરીને એક સંતુલિત ચિત્ર આપવું અને એ પણ રસપ્રદ રીતે, એ એમની મોટી સિદ્ધિ કહેવાય.
સાજી વાત છે. એમની લખવાની શૈલી પણ એવી છે કે જટિલ ઇતિહાસ પણ વાર્તા જેવો લાગે.
હા, તો હવે આવીએ પુસ્તકના મુખ્ય મુદ્દા પર, એનાર્કી. ડેલ રિમ્પલ શું કહેવા માંગે છે, એમનો મૂળ તર્ક શું છે?
એમનો મુખ્ય તર્ક એ છે કે 18મી સદીમાં જે થયું એ બ્રિટિશ સરકાર દ્વારા ભારત પર કરાયેલો વિજય નહોતો, એ તો ઇસ્ટ ઇન્ડિયા કંપની નામની એક ખાનગી, લંડનમાં નોંધાયેલી કંપની દ્વારા કરાયેલો કોર્પોરેટ ટેકઓવર હતો.
કોર્પોરેટ ટેકઓવર, આ શબ્દ જ ઘણું કહી જાય છે.
હા, એક એવી કંપની જે અત્યંત મહત્વાકાંક્ષી હતી, ખૂબ લોભી હતી અને ઘણીવાર પોતાના ફાયદા માટે ક્રૂરતા પણ આચરતી. અને કોને જવાબદાર હતી? ભારતના લોકોને નહીં, પણ લંડનમાં બેઠેલા એના શેરધારકોને.
એક મિનિટ, આ વાત હજમ કરવી અઘવી છે. એટલે શરૂઆતમાં બ્રિટનની સરકાર કે રાજાનું કંઈ લેવા દેવા જ નહોતું, ફક્ત એક કંપની હતી. પણ આ શક્ય કઈ રીતે બન્યું? લંડનની એક નાની ઓફિસવાળી કંપની આટલા મોટા સમૃદ્ધ મુઘલ સામ્રાજ્ય પર હાવી કઈ રીતે થઈ?
બસ આ જ તો પુસ્તકનો મૂળ સવાલ છે, અને ડેલરિમ્પલનો જવાબ એક શબ્દમાં છે, એનાર્કી.
એટલે કે અરાજકતા.
હા, જુઓ, 18મી સદીની શરૂઆતમાં શક્તિશાળી મુઘલ સામ્રાજ્ય તૂટવા લાગ્યું હતું. ઔરંગઝેબના મૃત્યુ 1707 પછી કેન્દ્ર સરકાર નબળી પડી ગઈ. ચારે બાજુ રાજકીય અસ્થિરતા હતી, સત્તા માટે ખેંચતાણ હતી. ઇસ્ટ ઇન્ડિયા કંપની, જે મૂળ તો મસાલા અને કાપડનો વેપાર કરવા આવી હતી, એણે આ પરિસ્થિતિ જોઈ આ પાવર વેક્યુમ, આ અરાજકતાનો પોતાના લાભ માટે બહુ ચાલાકીથી ઉપયોગ કર્યો.
એટલે કે મોકા પર ચોકો માર્યો એમ.
બરાબર એ જ. પુસ્તક લગભગ 200 વર્ષનો સમયગાળો જુએ છે, 17મી સદીની શરૂઆતથી 19મી સદીની શરૂઆત સુધી. એ આખી સફર બતાવે છે, કેવી રીતે એક વેપારી ટુકડી ધીમે ધીમે લશ્કરી તાકાત બને છે અને પછી શાસક બની જાય છે.
અને આ સમયને કંપની રાજ કહે છે, નહીં?
હા, કંપની રાજ. જ્યારે ભારત પર બ્રિટિશ તાજ નહીં પણ એક કોર્પોરેશન રાજ કરતું હતું. ઇતિહાસમાં આવો બીજો કોઈ દાખલો કદાચ નથી.
પણ આ થયું કઈ રીતે? ફક્ત લશ્કરી તાકાતથી કે પછી બીજું કંઈ હતું?
ના, ફક્ત લશ્કરી તાકાત નહીં, એ તો હતી જ. એમણે યુરોપની નવી યુદ્ધ ટેકનોલોજી અપનાવી, પણ સાથે સાથે એમણે ભારતીય રાજાઓ નવાબો વચ્ચેની ફૂટનો જબરદસ્ત લાભ લીધો.
ભાગલા પાડોને રાજ કરો,
બરાબર. પછી સ્થાનિક શાસન વ્યવસ્થા, અર્થતંત્ર એ બધાને ધીમે ધીમે નબળા પાડ્યા. અને સૌથી મોટી વાત, ભારતની જે સંપત્તિ હતી એની પદ્ધતિસર લૂંટ ચલાવી.
લૂંટ? કેટલી મોટી લૂંટ?
ડેલ રિમ્પલ એક અંદાજ આપે છે કે આજના હિસાબે ગણીએ તો લગભગ 45 ટ્રિલિયન પાઉન્ડ.
કેટલા? 45 ટ્રિલિયન પાઉન્ડ? ઓ બાપરે.
હા, આ શોષણને કારણે ભારત, જે દુનિયાની GDPમાં લગભગ 25-27% હિસ્સો ધરાવતું હતું, એ ગગડીને ફક્ત 3% પર આવી ગયું.
આ આંકડો તો અકલ્પનીય છે. આ પૈસા ગયા ક્યાં? ચાલો આખી પ્રક્રિયાને તબક્કાવાર સમજીએ, પુસ્તકના વિભાગો પ્રમાણે વાત કરીએ. શરૂઆત ક્યાંથી થઈ?
શરૂઆત તો બહુ નમ્ર હતી. 1600ના દાયકામાં જ્યારે કંપની આવી ત્યારે મુઘલ સામ્રાજ્ય શિખર પર હતું. જહાંગીર જેવા બાદશાહો હતા. કંપનીના માણસો તો એમના દરબારમાં અરજી લઈને ઊભા રહેતા કે સાહેબ થોડો વેપાર કરવા દો.
એટલે ભિખારી જેવી સ્થિતિ હતી શરૂઆતમાં.
લગભગ એમ જ. ભારત ત્યારે સોને કી ચિડિયા હતું. દુનિયાભરમાં અહીંના કાપડની મસાલાની માંગ હતી. વૈશ્વિક ઉત્પાદનમાં 25% હિસ્સો. એની સરખામણીમાં કંપની તો કઈ જ નહોતી.
તો પછી આ વેપારીઓ લડવૈયા ક્યારે બની ગયા? શું એ પ્લાન પહેલેથી હતો?
એ કહેવું મુશ્કેલ છે. પણ ધીમે ધીમે એમણે શું કર્યું, પોતાના વેપારી મથકો, જેને ફેક્ટરી કહેતા, એની અને માલની સુરક્ષા માટે સ્થાનિક લોકોને સૈનિક તરીકે ભરતી કરવાનું શરૂ કર્યું. સિપાઈઓ.
હા, સિપાઈઓ.
અને યુરોપથી પણ ભાડુતી સૈનિકો લાવ્યા. આ એક નાનો પણ બહુ મહત્વનો ફેરફાર હતો. કંપની હવે ફક્ત વેપાર નહોતી કરતી, એ પોતાની ફોજ પણ રાખવા માંડી હતી.
અને પછી પેલી અરાજકતા આવી.
હા, 1760માં ઔરંગઝેબ ગુજરી ગયા અને મુઘલ સામ્રાજ્યનું પતન ઝડપી બન્યું. કેન્દ્ર નબળું પડ્યું એટલે બંગાળ, અવધ, હૈદરાબાદ જેવા પ્રાંતોના સુબેદારો પોતપોતાની રીતે સ્વતંત્ર જેવા થઈ ગયા. પશ્ચિમમાં મરાઠાઓ બહુ શક્તિશાળી બન્યા. અને આ બધાની વચ્ચે 1739માં ઈરાનથી નાદિર શાહ આવ્યો અને એણે દિલ્હીને લૂંટી લીધું. એવી લૂંટ કે મુઘલ સત્તાની આબરૂ સાવ ધૂળમાં મળી ગઈ. આખા દેશમાં જાણે અંધાધૂંધી ફેલાઈ ગઈ.
એટલે કંપની માટે તો જાણે લોટરી લાગી ગઈ. શિકાર કરવા માટે ખુલ્લું મેદાન.
બરાબર સમજી ગયા. કંપનીએ જોયું કે અહીંયા કોઈ એક મજબૂત તાકાત નથી, બધા અંદરોઅંદર લડે છે, ચાલો આનો ફાયદો ઉઠાવીએ. અને શરૂઆત કરી બંગાળથી.
બંગાળથી? કેમ બંગાળ જ?
કારણ કે બંગાળ ત્યારે ભારતનો સૌથી ધનવાન પ્રાંત હતો. ખેતી, વેપાર બધું જ જબરદસ્ત હતું. અને ત્યાં એમને મળ્યો રોબર્ટ ક્લાઇવ.
હા, ક્લાઇવ અને પ્લાસીનું યુદ્ધ 1757, એ જ ટર્નિંગ પોઈન્ટ ગણાય છે ને?
ગણાય છે. પણ ડેલ રિમ્પલ કહે છે પ્લાસી એ યુદ્ધ ઓછું હતું અને કોર્પોરેટ કાવતરું વધારે હતું.
કાવતરું? કઈ રીતે?
ક્લાઇવે શું કર્યું? બંગાળનો નવાબ હતો સિરાજુદ્દોલા. એના સેનાપતિ મીર જાફર, એને ફોડી લીધો. લાંચ આપી, નવાબ બનાવવાની લાલચ આપી.
ઓ,
એટલે યુદ્ધના મેદાનમાં મીર જાફર પોતાની મોટાભાગની સેના લઈને ઊભો જ રહ્યો, લડ્યો જ નહીં. કંપની તો સાવ નાની સેનાથી જીતી ગઈ. આ કોઈ બહાદુરી નહોતી, આ તો વિશ્વાસઘાત હતો. અને આમાં પાછા આપણા જ લોકો, જેમ કે જગત શેઠ જેવા બેન્કરો, એ પણ સામેલ હતા પોતાના ફાયદા માટે.
એટલે તાકાત કરતા પૈસા અને દગાનો ખેલ હતો. આ ખરેખર આઘાતજનક છે.
પ્લાસી પછી ક્લાઇવે મીર જાફરને નામના નવાબ બનાવ્યો. પણ અસલી તાકાત તો કંપની પાસે જ રહી. જો કે કંપનીની લશ્કરી તાકાતનો અસલી પરચો મળ્યો 1764માં બક્સરના યુદ્ધમાં.
એમાં શું થયું?
એમાં કંપનીની નાની પણ શિસ્તબદ્ધ, આધુનિક તાલીમ પામેલી સેનાએ 3 મોટી શક્તિઓને એક સાથે હરાવી. મુઘલ બાદશાહ પોતે, અવધના નવાબ અને બંગાળના ભૂતપૂર્વ નવાબ. આ એક નિર્ણાયક લશ્કરી જીત હતી.
અને આના પછી પેલી અલ્હાબાદની સંધિ થઈ 1765માં.
હા, અને એ સંધિએ બધું બદલી નાખ્યું. મુઘલ બાદશાહ, જે હવે સાવ નબળા પડી ગયા હતા, એમણે કંપનીને બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની આપી દીધી.
દિવાની? એનો મતલબ શું?
દિવાની એટલે એ પ્રાંતોમાંથી મહેસૂલ એટલે કે ટેક્સ ઉઘરાવવાનો અને વહીવટ કરવાનો અધિકાર. સીધી ભાષામાં કહીએ તો રાજ કરવાનો અધિકાર.
શું વાત કરો છો? એક ખાનગી કંપની હવે લોકો પાસેથી ટેક્સ ઉઘરાવશે અને રાજ કરશે?
હા, આ ક્ષણથી ઈસ્ટ ઇન્ડિયા કંપની ફક્ત વેપારી ના રહી, એ એક શાસક સત્તા બની ગઈ, કરોડો લોકોની માલિક.
બાપ રે, સત્તા હાથમાં આવ્યા પછી શું કર્યું એમણે? બંગાળનું ભલું કર્યું?
ભલું? બિલકુલ ઉલટું. દિવાની મળ્યા પછી તો કંપનીના અધિકારીઓ અને એમના માણસોએ બંગાળને રીતસર લૂંટવાનું શરૂ કર્યું. ડેલિરિમ્પલ શબ્દ વાપરે છે, એસેટ સ્ટ્રિપિંગ. જાણે કોઈ કંપની ઉઠતા પહેલા એની બધી મિલકતો વેચી કાઢે ને એવું.
એટલે
ખેડૂતો પર ટેક્સનો બોજ એટલો વધારી દીધો કે વાત ન પૂછો. કારીગરો, વેપારીઓ બધા બરબાદ થઈ ગયા. આખી અર્થવ્યવસ્થા ભાંગી પડી.
અને આનું જ પરિણામ પેલો ભયંકર દુકાળ હતો ને 1770નો?
હા, એ બંગાળનો મહાભયાનક દુકાળ. એવું કહેવાય છે કે લગભગ 1 કરોડ લોકો મરી ગયા, એટલે બંગાળની ત્રીજા ભાગની વસ્તી.
1 કરોડ?
ડાલરિમ્પલ કહે છે કે દુકાળ કુદરતી આફત હતી, પણ કંપનીની લોભી નીતિઓ અને ખરાબ વહીવટે એને આટલો ભયાનક બનાવી દીધો. એમના માણસો દુકાળમાં પણ નફો કમાતા હતા. આ જ છે પેલી જવાબદારી વિનાની કોર્પોરેટ શક્તિનું વિકરાળ સ્વરૂપ. નફો જ સર્વસ્વ.
માનવતા નેવે મુકાઈ ગઈ. આ સાંભળીને દુઃખ થાય છે. આ બધી વાતોની લંડનમાં કંઈ અસર ન થઈ?
થઈ થઈ. બ્રિટનમાં પણ હોબાળો મચ્યો. કંપનીના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા. વોરન હેસ્ટિંગ્સ, જે ગવર્નર જનરલ હતા, એમના પર તો બ્રિટિશ પાર્લામેન્ટમાં મહાભિયોગ ઇમ્પીચમેન્ટ ચાલ્યો. આના કારણે પહેલીવાર બ્રિટિશ સરકારને થયું કે કંપની પર થોડો અંકુશ લગાવવો પડશે. રેગ્યુલેટિંગ એક્ટ આવ્યો.
પણ કંપનીનું વિસ્તરણ તો ચાલુ જ રહ્યું હશે. બંગાળના પૈસાથી બીજે ક્યાંક લડાઈઓ લડી હશે.
બરાબર. બંગાળની આવક તો જાણે એમનું પેટ્રોલ બની ગઈ. આ પૈસાથી એમણે આખા ભારતમાં યુદ્ધો કર્યા. હવે એમનું ધ્યાન ગયું દક્ષિણ ભારત તરફ, મૈસૂર રાજ્ય.
મૈસૂર એટલે હૈદર અલી અને ટીપુ સુલતાન.
હા, ખાસ કરીને ટીપુ સુલતાન, મૈસૂરનો વાઘ. એણે કંપનીને જબરજસ્ત ટક્કર આપી. ટીપુ બહુ બહાદુર અને નવીન વિચારના શાસક હતા.
એમણે રોકેટ વાપર્યા હતા યુદ્ધમાં, એવું સાંભળ્યું છે.
સાચી વાત. એમણે ફ્રેન્ચોની મદદથી સેનાને આધુનિક બનાવી હતી. રોકેટ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. કંપનીને એમની સામે 4-4 યુદ્ધો રડવા પડ્યા, એંગ્લો મૈસૂર યુદ્ધો.
પણ અંતે તો?
હા, અંતે 1799માં શ્રીરંગપટ્ટનમના યુદ્ધમાં ટીપુ સુલતાન લડતા લડતા મૃત્યુ પામ્યા અને મૈસૂર પણ કંપનીના હાથમાં આવી ગયું.
એટલે દક્ષિણનો મોટો કાંટો નીકળી ગયો. પછી કોનો વારો આવ્યો?
પછી આવ્યા મરાઠાઓ. એ સમયે મરાઠા સામ્રાજ્ય ભારતની સૌથી મોટી લશ્કરી શક્તિ હતી. પણ એમની તકલીફ એ હતી કે એમના સરદારો સિંધિયા, હોલકર, ગાયકવાડ, ભોંસલે, એમનામાં એકતા નહોતી. અંદરોઅંદર લડ્યા કરતા.
અને કંપનીએ આનો જ લાભ લીધો હશે નહીં? પેલી જૂની નીતિ, ભાગલા પાડો અને રાજ કરો.
બરાબર. ગવર્નર જનરલ વેલિસલી હતો ત્યારે, એણે આ નીતિનો ભરપૂર ઉપયોગ કર્યો. મરાઠા સરદારોને એકબીજા સામે લડાવ્યા.
બીજો એંગ્લો મરાઠા યુદ્ધ થયું 1803-1805,
અને એમાં મરાઠાઓ હાર્યા.
હા, નિર્ણાયક રીતે હાર્યા. મરાઠા શક્તિનો અંત આવ્યો. અને આ જ યુદ્ધના ભાગરૂપે 1803માં કંપનીની સેના દિલ્હીમાં પણ ઘૂસી ગઈ.
દિલ્હી પર કબજો. મુગલ બાદશાહનું શું થયું?
મુગલ બાદશાહ શાહ આલમ બીજો, જે અત્યાર સુધી મરાઠાઓના રક્ષણ હેઠળ હતા, એ હવે કંપનીના પેન્શનર બની ગયા. એક કેદી જેવા, નામ માત્રના બાદશાહ.
આ તો બહુ પ્રતિકાત્મક ઘટના કહેવાય. જે મુગલ સામ્રાજ્ય સામે કંપની અરજીઓ કરતી હતી, એ જ બાદશાહ હવે એમના કેદી.
હા, અને એ સમયે કંપનીની પોતાની ફોજ કેટલી મોટી હતી ખબર છે?
મેં વાંચ્યું હતું કે બ્રિટનની પોતાની રાષ્ટ્રીય સેના કરતાં પણ મોટી.
બમણી. 1803 સુધીમાં કંપનીની પ્રાઇવેટ આર્મીમાં લગભગ 2 લાખ સૈનિકો હતા, બ્રિટિશ આર્મી કરતાં ડબલ. આ બતાવે છે કે આ કોઈ સામાન્ય કંપની નહોતી રહી.
2 લાખ સૈનિકો એક ખાનગી કંપની પાસે? હા, એટલે 1803માં દિલ્હી પર કબજો એ એક રીતે અંત હતો. હવે ભારતમાં સૌથી મોટી તાકાત ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી. ડેલરિમ્પલ અહીં પોતાની વાત પૂરી કરે છે.
વાહ, આખી વાત સાંભળીને તો ખરેખર દિમાગ ચકરાવે ચડી જાય. જો આપણે આમાંથી મુખ્ય બોધપાઠ તારવવા હોય તો શું કહી શકીએ? મને જે પહેલી વાત સ્પષ્ટ દેખાય છે તે એ કે કોર્પોરેટ પાવર, જ્યારે એ અનિયંત્રિત હોય, જવાબદારી વગરનો હોય, ત્યારે કેટલો ખતરનાક બની શકે છે.
સાચી વાત. EIC ફક્ત નફો જોતી હતી, શેરધારકોને ખુશ રાખવા માંગતી હતી, પછી ભલે કરોડો લોકોનું શોષણ થાય કે મરી જાય, એમના માટે એ ગૌણ હતું.
બીજો મુદ્દો જે મને દેખાયો તે આર્થિક પલટાનો. ભારત જે દુનિયાભરમાં તૈયાર માલ વેચતું હતું એ ફક્ત કાચો માલ પૂરો પાડનાર બની ગયું. ડી ઇન્ડસ્ટ્રીઅલાઇઝેશન.
બરાબર. આપણું કાપડ ઉદ્યોગ ભંગી પડ્યો. આપણે કપાસ ઉગાડીને બ્રિટન મોકલીએ અને ત્યાંથી મોંઘું કાપડ ખરીદીએ અને આપણી સંપત્તિ ત્યાં ગઈ, જેનાથી એમની ઔદ્યોગિક ક્રાંતિને પૈસા મળ્યા. એટલે એમની સમૃદ્ધિ અમુક અંશે આપણા શોષણ પર ટકેલી હતી.
અને પેલી સભ્યતા લાવવાની, આધુનિક બનાવવાની વાતોનું શું? આ પુસ્તક તો કહે છે કે કંપની શાસન તો ઉલટાનો વિનાશ લાવ્યું, દુકાળ લાવ્યો.
હા, એ ઉપકારી સંસ્થાનવાદ, બેનેવલન્ટ કોલોનિયલિઝમની આખી થિયરીને ડેલરિમ્પલ નકારી કાઢે છે. એ કહે છે કે કંપનીના રાજનો પાયો જ હિંસા પર હતો. વ્યાપાર હોય કે સંધિ, પાછળ બંદૂક તો હતી જ. અને હા, એ પણ યાદ રાખવું પડે કે આમાં આપણા પોતાના લોકો, કેટલાક રાજાઓ, નવાબો, બેન્કરો, સેનાપતિઓ, એમણે પણ પોતાના સ્વાર્થ માટે કંપનીને મદદ કરી. આપણે કડવું સત્ય છે.
પુસ્તકમાં અમુક વાક્યો એવા છે જે આખા વિચારને ચોટદાર રીતે રજૂ કરે છે. જેમ કે એક વિચાર છે, ઈઆઈસી ઇતિહાસની સૌથી ભયાનક ચેતવણી છે કે અનિયંત્રિત કોર્પોરેટ શક્તિ કેટલી જોખમી હોઈ શકે છે.
સીધી વાત, જો કોર્પોરેશન્સ પર કોઈ લગામ ન હોય, નિયંત્રણ ન હોય, તો તે કેટલા શક્તિશાળી અને જોખમી બની શકે છે એનું આ ઉત્તમ ઉદાહરણ છે. આજે પણ આ વાત એટલી જ સાચી છે.
એ હજારો માઇલ દૂરથી આવીને એક આખા ઉપખંડ પર કરેલો કબજો હતો.
આ વાક્ય આખી ઘટનાને જોવાની આપણી દ્રષ્ટિ જ બદલી નાખે છે. નહીં, આને રાષ્ટ્રવાદ કે સામ્રાજ્યવાદ તરીકે નહીં, પણ કોર્પોરેટ લોભ તરીકે જુઓ.
બરાબર. અને પેલો આંકડો, 1803 સુધીમાં ઈઆઈસીની ખાનગી સેના બ્રિટિશ સેના કરતાં બમણી મોટી હતી.
આ ફક્ત આંકડો નથી, એ શક્તિનું પ્રતીક છે. એક પ્રાઇવેટ કંપની આટલી મોટી ફોજ રાખી શકે અને વાપરી શકે.
તો આ બધી ઇતિહાસની વાતો થઈ, પણ આજના જમાનામાં આનું શું મહત્વ? આપણે આમાંથી શું શીખી શકીએ?
ઘણું બધું. પહેલું તો આજની મોટી મોટી મલ્ટીનેશનલ કંપનીઓને સમજવા માટે, એ કેવી રીતે કામ કરે છે, કેવી રીતે સરકારો પર પ્રભાવ પાડે છે, કેવી રીતે નબળા દેશોમાં શોષણ કરી શકે છે, એ બધામાં ક્યાંક ને ક્યાંક ઈઆઈસી જેવી પેટર્ન દેખાય છે. એટલે કોર્પોરેટ જવાબદારી અને નિયમન કેટલા જરૂરી છે એ સમજાય.
અને ગ્લોબલાઇઝેશનનું શો? શું આજનું વૈશ્વિકીકરણ પણ ક્યારેક શોષણનું હથિયાર નથી બની જતું? જ્યારે કોઈ મોટો વિદેશી પ્રોજેક્ટ આવે ત્યારે આપણે વિચારવું પડે કે આનાથી ખરેખર સ્થાનિક લોકોનો ફાયદો થશે કે પછી આપણે ફરીથી ખાલી કાચો માલ પૂરો પાડનારા બની જઈશું.
બહુ સાચી વાત કરી. વિકાસ કોણા ભોગે? અને બીજું, આ પુસ્તક શીખવે છે કે કોઈ પણ વાતને એક જ બાજુથી ન જોવી. ડેલરિમ્પલે જેમ બંને પક્ષના પુરાવા જોયા, એમ આપણે પણ પ્રચલિત વાતો પર સવાલ ઉઠાવવા જોઈએ, અલગ અલગ દ્રષ્ટિકોણ સમજવા જોઈએ.
મારા માટે આખી ચર્ચામાંથી સૌથી મોટી વાત એ રહી કે કેવી રીતે વ્યાપારના નામે આવેલી એક કંપની આટલી હદે જઈ શકે છે. અને એ જાણીને ખરેખર આઘાત લાગ્યો કે બંગાળમાંથી લૂંટેલા પૈસા સીધા બ્રિટનની ઔદ્યોગિક ક્રાંતિ અને એમના સામ્રાજ્યને મોટા કરવામાં વપરાયા. આપણી કમનસીબી પર એમની સફળતાનો પાયો નંખાયો.
અને મારા માટે એ સમજવું મહત્વનું રહ્યું કે કેવી રીતે અંદરોઅંદરની ફૂટ અને કેટલાક લોકોનો ટૂંકા ગાળાનો સ્વાર્થ આખા સમાજને કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે. આ એક એવી વાત છે જે કદાચ દરેક યુગમાં સાચી રહી છે. અને બીજું, આર્થિક શોષણની અસરો કેટલી ઊંડી અને લાંબા ગાળાની હોય છે એ પણ સમજાયું. એની અસર કદાચ આજે પણ આપણે અનુભવી રહ્યા છીએ.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.